सातम रविवार तारीख 7-10-51 दिने परम पूज्य सद्गुरुदेव श्री कान्जी स्वामी नियम साधना जीव अधिकार नी गाथा 13 तथा 14 ऊपर स्वर्णपुर में प्रवचन
नमो लोये सौ हरिहंतानम नमो लोये सौ सिदानम नमो लोये सौ आयिरियान नमो लोये सौ जयानम नमो लोये सौ त्रिकावर्ती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जयन्ति योगिनं कामदं मोक्षदं ओंकाराय नमो नमः मंगलं भगवानयो मंगलं रूपमयो मंगलं कुंकुमधारी उजेन्द्रमो सुमंगलं नमास्मरिस्मराय स्वानुभूत्या च हास्ते चित्स्वाय भवाय सर्वम् त्रिभाव निरुसन्निधाता
તેરમી ગાથામાં દર્શન ઉપયોગના સ્વરૂપનું કથન છે, છતાં એમાં કારણ દ્રષ્ટિરૂપ સ્વરૂપ સિદ્ધાંત માત્રની પણ વ્યાખ્યા આવી છે. કારણ દ્રષ્ટિ, આમ તો દર્શન ઉપયોગની વ્યાખ્યા, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ એવા સ્વભાવના બે ભેદ, સ્વભાવ દર્શન ઉપયોગના બે પ્રકાર છે. જે ચૈતન્ય અનુસરીને થતા પરિણામ, એવો જે દર્શન ઉપયોગ, એના બે ભેદ, એક સ્વભાવ ને એક વિભાવ, એના સ્વભાવના બે ભેદ અહીંયા ચાલે છે. એમાં એક કારણ દ્રષ્ટિ મુનિએ પાછું શ્રદ્ધાને પણ એમાં નાખી દીધું છે. કારણ દ્રષ્ટિ કહો, સમ્યક દર્શન રૂપ શુદ્ધ પર્યાય ત્રિકાળી એક રૂપ કહો, જેને સ્વરૂપ શ્રદ્ધાન માત્ર કહ્યું છે. જે આત્મા ચાર વિભાવ સ્વભાવથી અગોચર છે, સ્વાભાવિક પરમ પરિણામ ભાવ સ્વરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસર સ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, એ વગેરે નિજ સ્વસત્તા સ્વભાવ સત્તા માત્ર છે. અને પરમ ચૈતન્ય સમાન સ્વરૂપ એવો જે આત્મા અકૃત્રિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ એવો આત્મા, જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ એવો આત્મા કેવો છે? આત્મા આ વાત થોડી રહી છે કે જે સમસ્ત દુષ્ટ પાપોનું વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે. શું કહ્યું? કેવો છે આત્મા? એ પછી ઓલી કે છે, કારણ દ્રષ્ટિ સ્વરૂપ શ્રદ્ધા માત્ર, આવા આત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર તેને કારણ દ્રષ્ટિ કહે છે. અથવા એવા આત્મામાં રહેલો ત્રિકાળી એક ચૈતન પરિણામ દર્શન ઉપયોગ એને સ્વભાવ કારણ દર્શન ઉપયોગ કહે છે. જો કેવો છે આત્મા? કે સમસ્ત દુષ્પાપોરૂપ વીર, વીર કોણ? પોતાની પોતાની ઊંધી વિકારી પર્યાય એવા દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે. એ દુશ્મનોની સેના એની ધજા, પાપોરૂપ વીર એની દુશ્મનો, વીર એવો જે દુશ્મન, એની જે સેના, એની આરે રહેલા રાગદ્વેષ વગેરે, એની ધજાના નાશનું કારણ છે. જો આત્મા એવો છે, પાપરૂપી વીર સેનાની ધજાને લૂંટનારો છે, એવા આત્માના ખરેખર સ્વરૂપ સિદ્ધાંત માત્ર તે કારણ દ્રષ્ટિ છે. એ ત્રિકાળ ચૈતન્ય અંતર પર્યાયની વાત નથી, પ્રગટ પર્યાય જે સમ્યક દર્શન મોક્ષ માર્ગ એની વાત નથી. ત્રિકાળ ચૈતન્ય જે આત્માઓ કયો, એની સ્વરૂપ શ્રદ્ધાની અંદર જે નિર્મળ ત્રિકાળી શ્રદ્ધાની પર્યાય, તેને આ સ્વરૂપ શ્રદ્ધાન માત્ર કહે છે. વ્યાખ્યાગી બહુ બીજી જાતની સાથે. અને તે આત્મામાં જે આત્માને દેખનારો કારણ સ્વભાવ દર્શન રૂપ ઉપયોગ, જે કારણ સ્વરૂપ ત્રિકાળ આત્માને દેખનારો सामर्थ्य वो जे स्वभाव कारण दर्शन उपयोग नी पर्याय एने कारण स्वभाव दर्शन उपयोग कहे बात आवी गई। बीजी कार्य दृष्टि, कार्य दृष्टि में कार्य दर्शन उपयोग नी पण व्याख्या समारी देवामां आवे छे। दर्शन उपयोग जे भगवान तीर्थंकर ने केवल ज्ञान नी साथे कार्य दर्शन उपयोग जे स्वाभाविक प्रगट थाय छे अने एनी साथे परम अवगार सम्यक दर्शन रूप कार्य दृष्टि जे प्रगट थाय छे बेनी व्याख्या में अमारी दे छे। યુનિશ ભાઈ હું કઈક રાખ્યું છે તો સમજાણો
બરાબર ના।
આ વ્યાખ્યા તો દર્શન ઉપયોગની છે પણ એમાં ઓલા કારણ દ્રષ્ટિ અને કાર્ય દ્રષ્ટિ એવી સંકેતની પણ વાત સમારી દીધી છે
બરાબર।
કારણ કે આ સ્વરૂપ શ્રદ્ધાન માત્ર એ દર્શનની અપેક્ષા સંકેતની અપેક્ષા વાત છે। જે ત્રિકાળ આત્મા જે આવો કયો એવા આત્માની સ્વરૂપ શ્રદ્ધાન માત્ર એને અહીંયા કારણ દ્રષ્ટિ કહે અથવા એવો જે આત્મા એને જે દર્શન ઉપયોગ જે ત્રિકાળી સ્વભાવ કારણ પર્યાય રૂપ એ જે ત્રિકાળી આત્માને જાણ દેખવાના સામર્થ્ય રૂપ પર્યાય એને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહે છે। સમજવામાં અટપટું લાગે એટલે જરી એમ લાગે કે મારા આ તો એનું સ્પષ્ટ કહ્યું છે, વસ્તુને સ્પષ્ટ સમજાવી છે કે આત્મા આવો જે માથે કયો એવો ચાર ભાવથી પણ જે અગોચર અગમ્ય અને પરમ પ્રાણમિક સ્વભાવ પરમ સ્વભાવ રૂપ જેનો ભાવ છે એની જે સ્વરૂપ શ્રદ્ધાન માત્ર ત્રિકાળી સંયક દર્શનની અંદર જે સ્વરૂપ શ્રદ્ધાન પર્યાય એને અહીંયા કારણ દ્રષ્ટિ કહી અને કારણ દર્શન ઉપયોગની વ્યાખ્યા પણ એમાં અમારી દીધી છે। ભાઈ બહુ જુદી જાતની વાત થઈ આ। હવે બીજી કાર્ય દ્રષ્ટિ, અહીં વિતરાગ સર્વજ્ઞને એ સમ્યક દર્શન રૂપ કાર્ય દ્રષ્ટિ પ્રગટ થાય અથવા કાર્ય દર્શન ઉપયોગ સ્વાભાવિક ઉત્પન્ન થાય બેની વ્યાખ્યામાં અમારી જાય છે। કેવી છે કાર્ય દ્રષ્ટિ? દર્શનાવરણી જ્ઞાનાવરણી આદિ કાર્તિક કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે। આ તો કાર્ય દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, કારણ દ્રષ્ટિ તો ત્રિકાળ છે એ કઈ ઉત્પન્ન થતી નથી। આ ક્ષાયિક જીવને જેણે સકળ વિમળ કેવળ જ્ઞાન વળી ત્રણ ભુવનને જાણ્યા છે એ જ્ઞાનની વ્યાખ્યા એની આઈ વર્ણવે છે ને બધા ગુણો। જેણે સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન વળી ત્રણ ભુવનને જાણ્યા છે એટલે ત્રણ લોક ને ત્રણ કામ, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે એટલે જ્ઞાનની વ્યાખ્યા કરી હવે આનંદની વ્યાખ્યા કરે છે। એવા છે ભગવાન કાર્ય દ્રષ્ટિ સંપન્ન કાર્ય દર્શન ઉપયોગ સંપન્ન ભગવાન કેવળ જ્ઞાની તીર્થંકર દેવ અહીં તીર્થંકર દેવની મુખ્ય વ્યાખ્યા કરી છે કે નિજ આત્માથી ઉત્પન્ન થતા ચૈતન્ય ભગવાન ત્રિકાળ શુદ્ધ આનંદ એનાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃત પરમ વિતરાગ સુખામૃતનો જે દરિયો છે વર્તમાન પર્યાય કાર્ય દ્રષ્ટિ સંપન્ન વિતરાગ સર્વજ્ઞ અથવા સ્વભાવ કાર્ય દર્શન ઉપયોગ સંપન્ન વિતરાગ ભગવાન એ પોતાના પરમ વિતરાગ સુખામૃતનો જે સમુદ્ર એનાથી સહિત છે। ત્રીજી વાત, પહેલી જ્ઞાનની વ્યાખ્યા કરી, બીજી આનંદની કરી, ત્રીજી ચારિત્રની કરે છે। જે યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ પણ એ સર્વજ્ઞ વિતરાગ જે કાર્ય દ્રષ્ટિ સંપન્ન અથવા સ્વભાવ કાર્ય દર્શન ઉપયોગ સંપન્ન એ ભગવાન યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. ત્રિકાવકારો અંદર જથાખ્યાત ચારિત્ર રૂપ ત્રિકાવકારો રૂપ એક પર્યાય છે. એ તો અંદર નિજ કારણ પરમાત્મામાં એ અમાય છે. સમજાણો એમાં આવી ગયું છું. અપ્રતિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચલ સ્થિતિમાં એ શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. માથે કારણ દ્રશ્ય એવું આત્મા એ માથે આવી ગયું હતું. એ કારણમાં આવી ગયું હતું. અહીંયા તો યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ સર્વજ્ઞ કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગી ભગવાન આવા યથાખ્યાત ચારિત્ર સ્વરૂપ છે. વિશેષ બીજી વાત, જે સાદી અનંત એવા છે વિતરાગ તીર્થંકર દેવ, કે જે આ દર્શન ઉપયોગ પ્રગટ્યો સમજાય છે, એ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન જે સાથે છે એ બે કેવા છે? સાદી અનંત અમૂર્ત એ કાર્યદ્રષ્ટિ, અતિન્દ્રિય સ્વભાવ વાળા ભગવાન, અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નયાત્મક છે ભગવાન. શુદ્ધ સદભૂત વ્યવહાર નયાત્મક છે. જો નીચે તીર્થંકર પરમદેવ શુદ્ધ સદભૂત વ્યવહાર નય સ્વરૂપ છે. કે જે શુદ્ધ સદભૂત વ્યવહાર નય સાદી અનંત અમૂર્તિક અને અતિન્દ્રિય સ્વભાવ વાળો છે. જો ભગવાન તીર્થંકર ને પણ શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં વાળા કયા એને નહીં નથી. પણ નીચલો જીવ જેને સાધક પણ વિચાર કરે છે એ ત્યાં નહીં લાગુ પાડે એ ભગવાન ને નહીં હોતી નથી. ક્યાંય ભગવાન ની અંદર નહીં કહ્યો. જો તીર્થંકર પરમદેવ એને કેવળ જ્ઞાન ની માફક આવો શુદ્ધ સદભૂત વ્યવહાર ને આત્મક જે ત્રિલોકના ભયજનોને પ્રત્યક્ષ વંદના યોગ છે. ભગવાન કેવા છે? જે ત્રિલોકના ભયજનોને પ્રત્યક્ષ વંદના યોગ છે. અહીં તીર્થંગ લીધા છે, સિદ્ધ નથી લીધા. સિદ્ધ તો પરોક્ષ વંદન યોગ છે, સમજાય છે. તેથી પ્રત્યક્ષ વાત કર્યો છે કે ભગવાન સાક્ષાત જે સમૂહ શરણમાં તીર્થંકર પણ બિરાજે છે, જે ત્રિલોકના ભયજનોને પ્રત્યક્ષ વંદના યોગ છે. સિદ્ધ ભગવાન તો પરોક્ષ વંદનિક થઈ ગયા છે અને એ કઈ વર્તમાન અંદર દેખાતા નથી. પણ આ તીર્થંકર દેવ એવા શ્રી તીર્થંકર પરમદેવને કેવળ જ્ઞાનની માફ આ કાર્યદ્રષ્ટિ એટલે કાર્યદર્શન ઉપયોગ પણ યુગપત લોકાલોકમાં વ્યાપનારી છે. બે વાત ભેગી કરી નાખી કે કાર્યદ્રષ્ટિને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ કહો તો યુગપત લોકાલોકને દેખવાની એનામાં તાકાત છે, અને સમ્યક દર્શન રૂપી કાર્યદ્રષ્ટિ કહો તો આખા ત્રિકાળાત્માને પ્રતીત કરવાની એનામાં તાકાત છે. એવી પરમ અવગાઢ કાર્ય સમ્યક દ્રષ્ટિ કાર્ય પ્રગટ દિશા થઈ છે. જો આ ભગવાન તીર્થંકર પરમદેવ ને શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં સ્વરૂપ કયા, કેવળી ને પ્રમાણ સ્વરૂપ છે, કેવળી ને નહીં નથી, કેવળી ને નહીં ન હોય, નહીં તો જે સાધક હોય એને હોય, અથવા નહીં તો શ્રુત જ્ઞાન જે સંપન્ન હોય, શ્રુત જ્ઞાન નો ભાગ તે નહીં છે. શું કહ્યું સમજાણું? કાંઈ એ વાત કહેવાની છે કે વાત શુદ્ધ જ્ઞાન જે ત્રિકાળનો વિષય કરે એનો ભેદ તે નહીં છે. અહીં તો કેવળ જ્ઞાની ને નહીં કીધો છે. કુમાર સર તો કેવળ જ્ઞાનમાં નહીં પડતો હશે કે નહીં? એ કેવળ જ્ઞાની ને માટે વાત નથી, તો પોતે વિચારે છે કે મારું ત્રિકાળ સ્વરૂપ એક રૂપ નિશ્ચય આનંદ કંદ છે, એમાંથી જે પર્યાય પ્રગટ થાય છે એને શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં લાગુ પડે છે. એ દ્રષ્ટિએ તીર્થંકર ને પણ આ નહીં થી સાધક જીવ જોવે છે, કારણ કે કઈ આત્માની પ્રગટ પર્યાય કેવળ જ્ઞાન થઈએ કઈ ત્રિકાળી નહોતી. એ ત્રિકાળી નો આશ્રય લેવા માટે નહીં, ત્રિકાળી નિશ્ચય નો આશ્રય લેવા. એ કેવળ જ્ઞાન પણ શુદ્ધ સદભુત વ્યવહાર નું સ્વરૂપ છે, માટે પણ આશ્રય કરવા જેવું નથી. એ માટે તીર્થંકર ને શુદ્ધ સદભુત વ્યવહાર નહી સ્વરૂપ કયા છે. સમજાણો છે એમાં કઈ પ્રશ્ન? વિજય એને સંકિત પ્રગટ્યું પરમ અવગાઢ, એ પણ શુદ્ધ વ્યવહાર નહી સ્વરૂપ છે, શુદ્ધ સદભુત વ્યવહાર નહી સ્વરૂપ. કેમ? ત્રિકાળ ભગવાન આત્મા આનંદ કંદ સ્વરૂપ છે, એક રૂપ ની દ્રષ્ટિ ત્રિકાળ નિશ્ચય છે, ત્રિકાળ ની દ્રષ્ટિ. અને જે એક સમય નો જે નવો પર્યાય પ્રગટ્યો, નવો પ્રગટ્યો એ શુદ્ધ સદભુત વ્યવહાર કહે. ત્રિકાળ આત્મા ની અંદર સ્વરૂપ સદ્ધાન જે પ્રગટ થયા વિનાની ત્રિકાળ સ્વરૂપ સદ્ધાન છે તો નિશ્ચય છે. અને પ્રગટ પર્યાય પણ અવઘાટ સંકેત કેવડીને થયું એ પણ વ્યવહાર નહીં નો વિષય છે. કેમ કે ભેદ છે, ત્રિકાળ આત્મા માંથી ભેદ છે. અને ઓલી સ્વરૂપ સદ્ધાન કીધીએ તો ત્રિકાળ નિશ્ચય નહી નો વિષય કયો, સ્વરૂપ સદ્ધાન કહ્યું. એ સમજાણો એનો અર્થ લઈ આવી ગયો કે ત્રિકાળ કારણ દર્શન ઉપયોગ જે આત્માનો છે એ શુદ્ધ નિશ્ચય નો વિષય છે. ભાઈ સમજાય છે? કઈ જો આત્મામાં ત્રિકાળ આત્મા જે કયો માથે ભણ્યો એવાની સ્વરૂપ શ્રદ્ધા અને એવા આત્માનો કારણ સ્વભાવ દર્શન ઉપયોગ એ તો નિશ્ચય નહીં નો વિષય છે. પણ જે પરમ અવકાશ શ્રદ્ધા સર્વજ્ઞ ને પ્રગટી અને કાર્ય દર્શન સ્વભાવ ઉપયોગ પ્રગટ્યો એ શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં ભેદ નો વિષય છે. એમ સાધક જે પોતાના સ્વભાવનો ત્રિકાળનો આશ્રય લેવા માટે એ વ્યવહારનો આશ્રય લેવા માંગતો નથી, માટે એને વ્યવહાર જાણે છે. તીર્થંકર ને કોઈ વ્યવહાર કે નિશ્ચય એવા નયો કે શુદ્ધ જ્ઞાન એ હોતા, શુદ્ધ જ્ઞાન નથી તો શુદ્ધ જ્ઞાન નો ભેદ એ નહી હોતા નથી. સમજાણું કઈ? ત્યાં તો ઘણો અભ્યાસ કરવો જોઈએ. આ કઈ એમને સમજાય હું દુકાન ના ધંધા તો વળી 4-6 મહિને ઓલા અનાદી ના કરેલા હોય તો વળી અહિયાંથી પૂરી આવે ઊંધી બુદ્ધિ ને ઓલો વેપાર નું ભાવ મનભાઈ એ વેપાર નું ધૂમધૂમ છે ને બધું સંસારનું. અને આ શું કે છે પણ આ વળી દર્શન ઉપયોગ વળી ઉપયોગી ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ હો એ ચેતન એનો ગુણ એની પરણતી તેને ઉપયોગ કરે છે. એ ઉપયોગ ના વળી આટલા પ્રકાર, એક ત્રિકાળ દર્શન ઉપયોગ, એક ત્રિકાળ જ્ઞાન ઉપયોગ, એક વર્તમાન કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ, એક વર્તમાન કારણ દર્શન ઉપયોગ ને વળી બીજા અશુદ્ધ ના વિશે જુદા. તો સમજાણું કઈ? આમાં બે સમાડી દીધું છે વાત. વ્યાખ્યા તો દર્શન ઉપયોગની છે પણ એમાં દ્રષ્ટિ પણ સમાડી દીધી છે. ત્રિકાળ આત્માનો સ્વભાવ જે છે તેની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જે ત્રિકાળી પર્યાય છે એ નિશ્ચય નહીં નો વિષય છે. અને એમાંથી પ્રગટતી પરમ અવગાઢ સમ્યક દર્શન પર્યાય એ વ્યવહાર નહીં નો વિષય છે. ત્રિકાળ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ એ પરમ કારણ પરમાત્માને દેખવાના સામર્થ્ય રૂપ ઉપયોગ છે એ નિશ્ચય નહીં નો વિષય છે. અને તેના આશ્રય સ્વભાવ કાર્ય દર્શન ઉપયોગ જે પ્રગટ્યો એ શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં નો વિષય છે, જે આશ્રય કરવા જેવો નથી. જો કેવળ જ્ઞાન ઉપયોગ ને કેવળ દર્શન ઉપયોગ પર્યાય નવી પ્રગતિ માટે તે અવલંબન કરવા જેવો નથી. ત્રિકાળ ચિદાનંદ ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ એકાકાર છે એનું અવલંબન કરવા જેવો છે. એ સમજાવવા માટે આ વાત છે. સમજાણો? કેવળ જ્ઞાન નો આશરો નહીં, આત્મામાંથી પ્રગટેલી પરમાત્મ દશા એનું અવલંબન નહીં. કેમ કે તો કાર્ય પરમાત્મા છે અને એની ગુણની પર્યાય તો કાર્ય દર્શન ઉપયોગ વગેરે છે. વિકાર કારણ વસ્તુ એક રૂપ છે, એનો આશ્રય લેવા જેવો છે, તે જ ધર્મનું મોક્ષનું કારણ છે. એ રીતે કાર્ય રૂપ અને કારણ રૂપે સ્વભાવ દર્શન ઉપયોગ કર્યો. જો જો પૂરી કારણ દ્રષ્ટિ ને કાર્ય દ્રષ્ટિ કીધી પણ કે છે કે અમે તો કાર્ય રૂપે અને કારણ રૂપે સ્વભાવ દર્શન ઉપયોગ કર્યો, સ્વરૂપ શ્રદ્ધાન પણ કહ્યું હતું, પણ એની મુખ્યતા આ દર્શન ઉપયોગ ની હતી. મત એ વ્યાખ્યા કરી છે, મૂંઝવણમાં નથી ને કેવો વિસ્તાર કર્યો છે. હા, એ તો દર્શન ઉપયોગ સાથે સ્વરૂપ શ્રદ્ધા ની વ્યાખ્યા કરી એમાં શું છે? અને તો બધી ગમે તે રીતે એક વ્યાખ્યા થાય, એ વસ્તુનું સ્વરૂપ છે અને વર્ણવામાં એકમાં બીજું પણ વર્ણવી નાખે, એથી કરીને મૂંઝવણ થયા નહીં. ઓલા મુજા એક માણું હાલે છે સ્વભાવ દર્શન ઉપયોગ, અને એમાં નક્કી વળી સ્વરૂપ શ્રદ્ધાન, એ દર્શન ઉપયોગ થી સ્વરૂપ શ્રદ્ધાન નું લક્ષણ જ ભિન્ન છે. લક્ષણ ભિન્ન પણ સામાન્ય અપેક્ષા એ બેન એકમાં વર્ણવી નાખ્યા. હે, ઘેર બેઠા ઘેર મારું બે તો મુંજાય નહીં અંદર. ઓકે, ઘેર બેહી ને જો વાત છે આત્મા ના ઘેર માં તમે જોઈ આ સ્વભાવ દર્શન ઉપયોગ ની વ્યાખ્યા થઈ, સમજાય છે? કઈ આત્મામાં એક દર્શન ઉપયોગ નું વર્ણન કરવું છું. અહીંયા એ દર્શન ઉપયોગ ના બે ભેદ પડ્યા, એક સ્વભાવ દર્શન ઉપયોગ ને વિભાવ દર્શન ઉપયોગ. સ્વભાવ દર્શન ઉપયોગ ના બે ભેદ પડ્યા, એક કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન. જે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ ઇતિકારી છે અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ સાદી અનંત છે. આ રીતે વર્ણન જેવા જીવના ઉપયોગ નું વર્ણન ચાલે છે કે જે જીવ ઉપયોગમય છે એ વ્યાખ્યા આવી ગઈ છે. ઉપયોગમય છે આવી ગઈ છે ને, જો પહેલો શબ્દ જીવો યોગ મો દસમી ગાથા, જીવ ઉપયોગમય છે. જે જે સમય જે જે બહારની પર્યાય કે અંદરની પર્યાય જે વખતે તે આત્મા ઉપયોગમય છે, એની આવે ઉપયોગના વેપાર ચૈતન્યના પરિણામ નો, ચૈતન્ય અનુસરીને અનુવિધાઈ જે પરિણામ થાય તેને આ ઉપયોગ કહે. ચેતના એ ત્રિકાળ ગુણ છે, આત્મા એ ત્રિકાળ દ્રવ્ય છે, અને તેનો ઉપયોગી ચૈતન્ય પરિણામ છે. તેના આટલા ભેદ કા સ્વભાવના થયા વિભાવના. વિભાવ દર્શન ઉપયોગ હવે પછીના સૂત્રમાં ચૌદમી ગાથામાં હોવાથી ત્યાં દર્શાવવામાં આવશે. હવે તેરમી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ શ્રી પદ્મ મણગારી દેવ શ્લોક કહે છે. ચૈતન્ય સામાન રૂપ નિજાત્મ તત્વ એ દર્શન જ્ઞાન અને વૃત્તિ ચારિત્ર સ્વરૂપ એવું જે એક ચૈતન્ય સામાન રૂપ નિજાત્મ તત્વ તે મોક્ષ છૂને પ્રસિદ્ધ માર્ગ છે. કહો સમજાણો, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણ સ્વરૂપ પર્યાય વાળો અભેદ આત્મા અથવા દર્શન જ્ઞાન ને ચારિત્ર સ્વરૂપ એવું જે એક જ ચૈતન સામાન રૂપ, ત્રણ થઈને એક જ ચૈતન સામાન રૂપ નિજ આત્મતત્વ, જે આત્મતત્વ એક તે મોક્ષ ઉચ્છું ને આત્માની પરમાનંદ દશાના અભિલાષી ને એ મોક્ષ નો પ્રસિદ્ધ માર્ગ છે. એ સિવાય કોઈ બીજો માર્ગ આ માર્ગ વિના મોક્ષ નથી. અંતર ત્રિકાળી ચૈતન્ય ભગવાન દર્શન જ્ઞાન ચારિત્ર સંપન્ન ત્રિકાળ છે અને એની વર્તમાન શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની પર્યાય વાળો આત્મા સમજાય છે. એ જ મોક્ષનો માર્ગ છે. એ સિવાય કોઈ મોક્ષ નો માર્ગ છે નહીં. પુણ્ય ને નિમિત્ત ને વ્યવહાર ને વિકલ્પ ને કોઈ મોક્ષ નો માર્ગ નથી. સમજાણું કઈ એ 13મી ગાથામાં સમ્યક દર્શી શબ્દ સમ્યક દર્શન છે. જ્ઞાન શબ્દ સમ્યક જ્ઞાન છે અને વૃત્તિ સ્વરૂપ એવું પરંતુ એવું જે ચૈતન્ય સામાન રૂપ નિજાત્મ તત્વ એવું ત્રિકાળી આત્માનું શ્રદ્ધા જ્ઞાન ને રમણતા કરતા જે પ્રણતિ ઉભી થઈ એવો જે નિજાત્મ તત્વ તે મોક્ષ ઓછું ને મોક્ષ નો પ્રસિદ્ધ માર્ગ છે. આ માર્ગ વિના કોઈ કાળે ત્રણ કાળમાં આત્માની શાંતિ નથી. 14મી ગાથા ચખુ ચખુ હી તીણવી ઘણીદમ વિભાવ વિભાવ દિચ્છતિ વજાઓ દુવ્યપો સપર વેખો યા નિર્વેખો ચક્ષુ અચક્ષુ અવધિ ત્રણ દર્શન વિભાવિક છે કયા નિરપેક્ષ પર અપેક્ષ એ બે ભેદ છે પર્યાયના. અન્વયા ચક્ષુ અચક્ષુ નો અવધિ એ ત્રણે વિભાવ દર્શન કહેવામાં આવ્યા છે. એનો અર્થ આવશે પર્યાય દ્વિવિધ છે. અવસ્થા બે પ્રકારની છે. એક સ્વ પર અપેક્ષા વાળી એક સ્વ અને પર અપેક્ષા વાળી અને એક નિરપેક્ષ પર્યાય છે. એ પર્યાયના બે ભેદ છે. આમાં નિરપેક્ષ સાધારણ રીતે સ્વભાવની અર્થ પર્યાયનું વર્ણન કરશે. આ 14મી ગાથામાં આ અશુદ્ધ દર્શનની અને શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે. 14મી ગાથામાં અશુદ્ધ દર્શન ઉપયોગ અને શુદ્ધ ને અશુદ્ધ અવસ્થાની સૂચના છે. જેમ ઉપમા આપે છે મતિ જ્ઞાન આવરણી કર્મના ક્ષયોપમ થી એટલે ઉકાળ થી જીવ મૂર્ત વસ્તુને જાણે છે. મૂર્ત વસ્તુને જાણે છે તેમ ચક્ષુ દર્શનાવરણી કર્મના ક્ષોપમ થી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. દેખનું સામાન્ય પણ અવલોકન સામાન પ્રતિભાસ હોવો. અહીંયા સામાન પર પદાર્થની અપેક્ષાના ક્ષોપસમની વ્યાખ્યા લીધી છે. સમજાય છે ભાઈ સ્મૃતિ જ્ઞાનાવરણીના ક્ષોપસમથી મૂર્ત વસ્તુને દેખે છે લીધું છે. અંતર સ્વસ્વેદન તરફ આત્મા વળે એ વાતને અહીંયા લીધી નથી. નથી એટલે આમાં વ્યાખ્યા ઓલા દર્શન ની વ્યાખ્યા મૂર્ત ને દેખે જેટલી લેવી છે એટલે એના ઉપમામાં પણ મતિ જ્ઞાન આવરણી કર્મ ના ઉગાડ થી મૂર્ત વસ્તુ ને જાણી એટલી વાત લીધી છે. જ્યાં જે લીધી છે તેમ વાતે સમજવી. એકાંત આગળ કઈ મતિ જ્ઞાન આવરણી ના ક્ષોભમ થી જે મૂર્ત ને જાણે અને એના ક્ષોભમ થી આત્માનો સ્વપ્રત્યક્ષ જે થાય એ વાત આમાં ગૌણ રહી જાય છે. સમ્યક મતિ અને શુદ્ધ જ્ઞાન થાય એ આત્માને પ્રત્યક્ષ કરે છે. પણ પરને જાણતા તે મૂર્તને જાણે છે એટલી વાત લેવી છે. નહીતર તો મતિ જ્ઞાન આવરણીનો સૂક્ષ્મ મનથી જાણતા મૂર્ત અમૂર્તને પણ જાણે છે ભાઈ. અત્યારે તો મૂર્તની અપેક્ષાનું સાદ્રશ્ય પણ બતાવો છે. સમજાય છે ભાઈ. સમ્યક મતિ જ્ઞાન આવરણીના સૂક્ષ્મમાં ત્રણ પ્રકાર આવે છે. સ્વને પ્રત્યક્ષ કરે મૂર્ત અમૂર્તને બેને જાણે એક જ મૂર્તને જાણે એવું છે નહીં. પણ અહીંયા જે લેવામાં વાત આવી છે કે મતિ જ્ઞાન આવરણીના કર્મના સૂક્ષ્મ જે મૂર્ત વસ્તુને જાણે છે એટલી અપેક્ષાનો ભાગ લેવો. તેમ ચક્ષુ દર્શનાવરણી કર્મના ઉગાડથી જે મૂર્ત વસ્તુને દેખે છે એ તો કઈ કથન શૈલી છે કઈ અપેક્ષા ચાલે છે એ વાતને સમજવી જોઈએ એમ જ પકડીને બેતા આખો અમારે ક્યાં આવી જાય છે તેમ વસ્તુ હોય શકે નહી. સમજાણું તો મતી તો મૂર્ત તો મૂર્ત બે ને જાણે છે, જાણે છે કે નહીં? ધર્માશ્રી ધર્માશ્રી અમૂર્તિ બધું મતીથી જણાય છે, નથી જણો તો એમ નહીં. અત્યારે મૂર્ત પૂરતાના સૂક્ષ્મ ની સાદ્રષ્ટતા ની સાથે વર્ણન કર્યું. જોકે એ તો દર્શન ઉપયોગ અહીં લેવો છે અંદર, બહારથી દેખવું નથી કઈ, પણ દર્શન ઉપયોગમાં મૂર્ત સાથેના વર્ણનને કરીને આટલું વર્ણન લેવું છે. જેમ શુદ્ધ શુદ્ધ જ્ઞાન આવરણી કર્મના સૌ દેવી શુદ્ધ દ્વારા દ્રવ શુતે કહેલા મૂર્ત અમૂર્ત સરસ વસ્તુ સમૂહ ને પરોક્ષ રીતે જાણે નાખ્યું. જેમ શુદ્ધ જ્ઞાન આવરણી કર્મના ઉઘાડથી જીવ શુદ્ધ દ્વારા પણ ઓળે ઉઘાડથી જાણે તો શુદ્ધ દ્વારા દ્રવ શુતે કહેલા પોતાના ભાવ શુદ્ધ દ્વારા દ્રવ શુતે શાસ્ત્રે કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત સમૂહ ને પરોક્ષ રીતે જાણે. શબ્દ મૂક્યો પ્રત્યક્ષ પરોક્ષ શબ્દમાં કઈ નાખ્યું, ઉડામ ન નાખ્યું. સમજાણો મૂર્ત ને અમૂર્ત સમસ્ત સમસ્ત વસ્તુ સમૂહ ને પરોક્ષ રીતે જાણે છે. તે મતક્ષુ દર્શાવણી કર્મના ક્ષોભસમથી જીવ સ્પર્શન રસન ઘ્રાણ ને શુદ્ધ દ્વારા તેને તેને યોગ્ય તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. એટલી વાત અચક્ષુ દર્શનાવરણીનું વર્ણ્યું, પણ એમાં એક મન પણ ભેગું આવે એ વાત મેં કહું રાખી ભાઈ. અચક્ષુ દર્શનમાં તો આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન પણ આવે છે, પણ આમાં આટલી અપેક્ષાથી વાત કરી છે. સાધારણ વ્યાખ્યા કરી નાખવી છે. ચક્ષુ ચક્ષુ બહુ વજન આપવું નથી, વજન તો કારણ સ્વભાવ કાર્ય સ્વભાવ નાખ્યું છે. આ વાતને સાધારણ કરી નાખવી બહુ એના સમજણ નહી. સાધારણ વ્યાખ્યા કે સાધારણ છે, સાધારણ છે એટલું અમુક જાણે છે. ચક્ષુ દર્શાવણી કર્મના ઉગાડથી ચાર ઇન્દ્રિયો એટલે ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો દ્વારા તેને તેને યોગ વિષયોને દેખે છે. પછી મનથી પણ ચક્ષુ દર્શન થાય છે, પણ એ બહુ હલકું બતાવવા, સ્વભાવ કારણ સ્વભાવનું ત્રિકાલપણાનું માધ્યમ બતાવવા આ વાતને સાધારણ થી વર્ણવી છે. જેમ અવધિ જ્ઞાન આવરણી કર્મના ક્ષોભસમથી જીવ શુદ્ધ પુદ્ગલ પર્યંત, શુદ્ધ પુદ્ગલ લ્યો એક પરમાણુ ને શુદ્ધ પુદ્ગલ કહે, શુદ્ધ પુદ્ગલ પર્યંત ત્યાં સુધી, બીજું તો જાણે જેમ કે, પણ એક પરમાણુ સુધીના મૂર્ત દ્રવ્ય ને જાણે છે. તેમ અવધિ દર્શનાવરણી કર્મના ક્ષોભસમથી સમસ્ત મૂર્ત પદાર્થ ને દેખે છે. એ બધા વિભાવ દર્શન ઉપયોગની વ્યાખ્યા છે. કો સમજાણો વિવાહ દર્શન ઉપયોગ એટલે ચક્ષુ અચક્ષુ નો અવધિ એક સૂક્ષ્મ દશાનો થોડા ઉઘાડનો ઉપયોગ છે, માટે એને વિભાવ દર્શન ઉપયોગ કયો છે. ભગવાનનો જે કેવળ જ્ઞાની સાથે રહેલો કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ તો સ્વભાવ છે, અને ત્રિકાળ તો દર્શન કારણ સ્વભાવ છે, અને વિભાવ ઓછી અવસ્થા છે, માટે વિભાવ કયો એમાં નિમિત્તની અપેક્ષા આવે છે. સમજાણો ઉદગલ એક પરમાણુ સુધીની વાત લીધી, અવધિ જ્ઞાનાવણી નો ક્ષોભસમ પરમાણુ સુધીની વાત લીધી છે. નહીં તો અવધિ જ્ઞાનાવણી નો ક્ષોભસમ તો ઉદય નૈન ક્ષોભસમ ને પણ જાણવાની તાકાત વાળું છે, પણ અહીંયા આટલી સ્થૂળતાથી વર્ણન કર્યું છે, બધાનું સ્થૂળતાથી વર્ણન કર્યું છે. ઉપર પ્રમાણે ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છે. જો અશુદ્ધ દર્શન ની વ્યાખ્યા થઈ ગઈ, અશુદ્ધ એટલે વિભાવ દર્શન ની વ્યાખ્યા થઈ ગઈ, હવે પર્યાય નું સ્વરૂપ કહે છે. એમાં જે નિરપેક્ષ પર્યાય જે બીજો બોલ છે આ એની વ્યાખ્યા પહેલી કરે છે. સમજાણો તેમાં સ્વભાવ પર્યાય છે, परिसमता भेदम इति गच्छति इति पर्याय जलालन जी परियानी व्याख्या परिसमता भेदम भेदम इति गच्छति इति पर्याय जी सर्व तरफ थी भेद ने पामे ते पर्याय छे जवा परियानी व्याख्या आ परियानी व्याख्या शुद्ध कारण परियानो पर लागू पड़शे त्रिकाल संबंध में एक अंश भेद पड़े छे ये शुद्ध कारण पर्याय छे एक समय नो पर्याय हो छता छे द्रव्यातिक नो विषय विषय छे पण त्रिकाल नो विषय छे ये व्यवहारनो विषय नथी पण सामान्य साथे एक रूप पर्याय शुद्ध कारण जो अहींथी उपाड़े छे अहींया तेमा स्वभाव पर्याय छ द्रव्य ने साधारण छे ई निरपेक्ष पर्यायनी व्याख्या करे छे बोली स्वपर अपेक्षा व्याख्या व्यंजन पर्याय में नाखी देशे आमा तो स्वभाव पर्याय छयी द्रव्य ने आत्मा पुद्गल धर्माशी धर्माकाश ने कहा साधारण से बदा में हरखी है बदा में अर्थ पर्याय अर्थ पर्याय कहे छे वाणी ने मन ने अगोचर छयी द्रव्य में आवी एक निरपेक्ष पर्याय એ છઈ દ્રવ્ય ને વિશે રહેલી તે વાણી ને મને અગોચર છે અગમ્ય છે અતિ સૂક્ષ્મ છે ઘણી સૂક્ષ્મ પર્યાય છે આજ્ઞા પ્રમાણ થી સ્વીકારવા યોગ્ય ભગવાન ના આજ્ઞા પ્રમાણ થી તે સ્વીકારવા યોગ્ય તેમજ છ હાની વૃદ્ધિ ના વેદો સહિત છે છ હાની ને છ વૃદ્ધિ એના પ્રકાર સહિત વસ્તુ અનંત ભાગ વૃદ્ધિ અસંખ્ય ભાગ વૃદ્ધિ સંખ્યાત ભાગ વૃદ્ધિ સંખ્યાત ગુણવૃદ્ધિ અસંખ્યાત ગુણવૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિ સહિત હોય છે અને એવી રીતે વૃદ્ધિ ની જેમ હાનિ પણ ઉતારાય છે એ સદગુણ વૃદ્ધિ હાનિ છે કહે છે આ એને શુદ્ધ સ્વભાવ અર્થ પર્યાય નિરપેક્ષ કહેવામાં આવે છે તો સમજાણું કઈ નિરપેક્ષ છે ને કોઈ અપેક્ષા છઈ દ્રવ્યમાં એવી પર્યાય વળતી રહી છે કોઈ આગેમ પ્રમાણ સૂક્ષ્મ સ્વભાવ એક સમયમાં સદગુણાની વૃદ્ધિ રૂપ વર્તી રહ્યો છે એવો સ્વભાવ અર્થ પર્યાય રૂપે તેને નિરપેક્ષ પર્યાય કહેવામાં આવે છે હવે ઓલે સ્વપર અપેક્ષિત હતું ને સ્વપર અપેક્ષ એની એક જ ટુકડામાં મળી ગઈ છે અશુદ્ધ પર્યાય નર નાકાદી વ્યંજન પર્યાય છે લો એટલી જ વાત લીધી સમજાણો વિશેષ યાદ પાસે સ્વભાવ પ્રિય વિવાહ પ્રિય નું કથન આટલું આમાં લઈ દો અશુદ્ધ પર્યાય મનુષ્ય નારકી દેવ ને ઢોર એનું વ્યંજન પર્યાય જે આકૃતિ નો પર્યાય પ્રદિષ્ઠ ગુણ ને લઈને વિભાવ રૂપ પર્યાય એને અહીંયા વ્યંજન પર્યાય કહ્યો છે સ્વર ને પર ની એમાં અપેક્ષા છે એકલા સ્વની નથી એકલી નિમિત્ત ની પણ નથી આત્માના પ્રદેશ ગુણમાં વિકારપણે સ્વપર્ણમે છે આકારપણે ત્યારે કર્મ નિમિત્ત છે એવા સ્વપર્ણ અપેક્ષા વાળી પર્યાય ને અશુદ્ધ પર્યાય વ્યંજન પર્યાય કહે શુદ્ધ પર્યાય ની વ્યાખ્યા વ્યંજન પર્યાય ની શુદ્ધ ની વ્યાખ્યા લેતા નથી એવી આચાર ની મુનિ ની ઢબ છે શુદ્ધ વ્યંજન પર્યાય થી સિદ્ધ માં છે એને વાત ગૌણ કરી નાખે છે સમજાણું કઈ ગાથાની ટીકા પૂરણ કરતા ટીકાકાર મુનિરા ત્રણ શ્લોકો કહે છે ત્રણ શ્લોક કહે છે હવે ધર્મી ને ભલામણ કરે છે અહો આત્મા માં પરભાવ હોવા છતાં એ વિકારી પર્યાય વ્યંજન કે વિકારી દર્શન ઉપયોગ એવો હોવા છતાં કે વિકારી જ્ઞાનની પર્યાય મતિ જ્ઞાન આદિ હોવા છતાં અને રાગ દ્વેષના પરિણામ પણ હોવા છતાં સહજ ગુણમણીની ખાણરૂપ કેવો આત્મા, કેવો છે આત્મા? સ્વાભાવિક ગુણમણીની ખાણ છે, જેમાં સ્વાભાવિક ગુણની મણીઓ ભરી છે. સ્વભાવ ગુણમણીની ખાણ ભગવાન ચિદાનંદ ત્રિકાળ આત્મા છે. અને પૂર્ણ જ્ઞાન વાળા શુદ્ધ આત્માને જ્ઞાનને જુદું પડે. ઓલામાં બધા હમણાં થયા, જ્ઞાન વિશેષ છે. પરંતુ સહજ ગુણમણીની ખાણનું અને પૂર્ણ જ્ઞાન વાળા શુદ્ધ આત્માને પૂર્ણ જ્ઞાન વાળા સૂત્રકાળી પૂર્ણ જ્ઞાન સમજાણો. પૂર્ણ જ્ઞાન સ્વભાવ ત્રિકાળ એક રૂપ ચૈતન્ય સ્વભાવ ભાવ છે એવા શુદ્ધ આત્માને એવા એકને જે તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે. તીક્ષ્ણ બુદ્ધિ આને કીધી કે જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ની ખાણ છે, અનંતા ગુણમણી ની ખાણ છે અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. એને એકને તીક્ષ્ણ બુદ્ધિ વાળો સ્વભાવ તરફ ધળીને ત્રિકાળ ચૈતન્ય મૂર્તિના અંતર્વલણ કરીને તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ સમ્યક દ્રષ્ટિ પુરુષ ભજે છે એટલે સ્વરૂપની સેવા કરે, એનું ભજન કરે છે. ભજન એટલે ચિદાનંદ અખંડ આનંદનો કન ગુણની મણીની ખાણ ત્રિકાળ છો એવા અંતરમાં એકાગ્ર થાય તે અહીંયા ભજે છે એમ કહેવાય. ભજન નામ કઈ માળા ગણવાની વાત નથી, તેમ વિકલ્પ ઉઠાવવો એ પણ નથી. સમજાણું. આ એકને જે તીક્ષ્ણ બુદ્ધિ વાળો શુદ્ધ દ્રષ્ટિ પુરુષ ભજે છે તે પુરુષ પરમશ્રી રૂપી, પરમશ્રી એટલે મુક્તિ રૂપી લક્ષ્મી એવી જે કામિની એવી સ્ત્રી એનો વલ્લભ બને છે. સમજાય છે કઈ? તે પુરુષ પરમશ્રી રૂપી કામિની નો વલ્લભ બને છે. જો આચાર્ય સ્ત્રીની ઉપમા આપીને મુક્તિની સાથેનો મેળ કર્યો છે કે આ ચામડા વાળી સ્ત્રીને એમાં જે મોહી પડ્યા છો એ નહીં, પણ આ શુદ્ધ સ્વભાવ રૂપી પરણતી આનંદ મુક્ત સુંદરી એનો એ વલ્લભ બને, એટલે કે એમાંથી પર્યાય આત્મામાં પ્રગટ્યા જ કરે એવી દશા વાળો બને છે. બહુ ઉપમા આપી આમાં. સમજાણો. મુક્તિ સુંદરીનો વલ્લભ કે બીજી સ્ત્રીઓનો વાલો થવા જા છો એ કરતા ઘરમાં ત્રિકાળ સ્વભાવ આત્મા પડ્યો છે, પરમ પૂરણ જ્ઞાન સ્વભાવ છે, સહજ ગુણમણીની ખાણ છે, એનું ભજન કર તો મુક્ત સુંદરી પ્રગટ થઈ આવીને રહેની એ પાછી એવી વલ્લભ થાય કે તારી પર્યાયમાંથી કહે ઓલી તો સ્ત્રી થાય ને ઓલી મરી જાય ને કાતો આના ભાવમાં એની યાર વિરોધ થઈ જાય છૂટી જાય. આ તો એનો વલ્લભ બને છે જે અંદર દશા પ્રગટિ એ પર્યાય આનંદ અનંત કાળ રહે છે. એ પર્યાય થી દ્રવકોથી છૂટવું પડે નહીં એમ વર્ણન કરે હે દાદી. આનંદ વલ્લભ બોલે ઓલાનો વલ્લભ તો ઘણી માને, ઓલી પ્રતિકૂળતા ક્ષય રોગ થયો શરીરમાં સત્તો ન રહી તો ઓલી પૈસા પૈસા નો છોડી દે, અથવા ન છોડે તો મરતા તો પણ છૂટી જાય ગમે એવી વાલી સ્ત્રી હોય તો એ સ્ત્રીનો ખરેખર વલ્લભ કહેવાય નહીં. આ તો કે છે વિકાર સમયનો એક સમયમાં હોવા છતાં ત્રિકાળ સહજ ગુણમણીની ખાણને પૂર્ણ જ્ઞાન સ્વરૂપનું જે ભજન કરે છે એકાગ્ર થઈને જે સૂક્ષ્મ બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ કરીને એકાગ્ર થાય છે તેને પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. એટલે પ્રગટેલી પર્યાય કુદી એનો વિરહ થતો, અંદરથી પ્રગટેલી પર્યાયનો કુદી વિરહ પડતો નથી. જગતની સ્ત્રીઓનો તો વિરહ પડ્યો મોટા, ઇન્દ્રોની ઇન્દ્રાણીઓ પણ એની હયાતીમાં મરી જાય છેવટે પાછળ ની ઇન્દ્રની આવે તો ઇન્દ્ર પણ મરી જાય ને એકબીજાના વિરો ભલે વલ્લભ કહેવાય નહીં જો એવી રીતે વાત જો હે સમજાયું અહીં તો સ્ત્રીનું વર્ણન એનું વધારે કેમ જ કે છે માત્ર કહે કે એ વખતે 800 વર્ષ વખતે ઓલો ઇતિહાસમાં આવે છે ને બહુ 800 વર્ષ પહેલા થયા છે ને આચા મુનિ એ વખતે ઇતિહાસમાં ઓલો બધી લડાયું ના આવે સ્ત્રીનું લડાયું નહોતી આવતી વેચાર કોનું કોનું કીધું માત્ર સ્ત્રીઓ માટે થતું એટલે આ મુનિએ એને ગોઠવી દીધું કે છે વાત જરીક મેળમાં મગજમાં આવી ગઈ હતી એવડા સ્ત્રીઓ હતું મરી જાઓ છો તમે રાજાઓ એ વખતના ઇતિહાસમાં એ વાત હતી વધારે કે છે સમજ્યા ને એટલે કે છે કે આ તારી આત્માની અંદર મુક્ત સુંદરી જે પ્રગટે એ તારા વિરહ વિના રે નહી તારી હરે હરે રે એને તું ભય મરી જાય ને માથા ફોડીને મરી જાવ ને આમાં ક્યાંય વળાયું નથી ચાલતો ઇતિહાસ એક જાતનો ધ્રુવક્ષેત કાળ ભાવ પણ આવી જાય છે ને અંદર સમજાણું કાંઈ ઓલા આટો ઓલા મરી ગયા ને ચારે કોઈ રીતે કે છે સ્ત્રી આટો બધા અહીં કે છે કે ભાઈ તારો આત્મા જો એવો છે વિકારની પર્યાય મોજુદ હોવા છતાં આ ત્રિકાળના સ્વભાવનો જો આશ્રય લે તો એવી મુક્ત પર્યાય તને પ્રગટે કે એ લક્ષ્મી તારાથી કોઈ દી જુદી પડે એનો વલ્લભ થયો કહેવાય એનો વાલો કહેવાય કે જેના વિયોગ પડે નહીં જેના વિયોગ પડે એને વાલો કહેવાય નહીં સમજાણું કઈ જો આચાર પદ્મમળધારી વાર માટી વર્ણવે છે એને એકદમ આક્ષેપ કરી નાખવા કે આમ મુનિ આમ કેમ કે છે આગળ તો ઘણું કે છે હજી સ્ત્રીનું વર્ણન કરી મુક્તરી સુંદરી આત્માની દીક્ષા એના વખાણ ને આનંદના વખાણ કરવામાં સ્ત્રીનું ઉપમા ઘણી આપશે શબ્દો ઓછા લાગે છે એમાં ઉપમા અલંકાર મરી આવી જાય એના વર્તમાન એના ઇતિહાસના લક્ષ્મણ પણ મારા ઇસ્ત્રી હતું મરી જાવ એ કરતા મુક્ત સુંદરી સ્ત્રી અહીં તારા આત્મામાં કરી છે એને તું વર એના એનો વલ્લભ થાત કોઈ થી વિરહ પડે નહી આ તો બધા વિરહ પડીને મરી જશે એને તું બે અનંત કાળે પાસે ક્યાંય ભેળા થાય નથી ના અનંત કાળે કોઈ થી જુદા પડે એવું નથી સમજાણો નંદભાઈ વાત માત્ર કઈ ઠીક લાગી કીધું આ એ વખતે ઇતિહાસમાં લગભગ એવું આવે છે કે 700 વર્ષ પહેલા હું સમજાણો ઘણી ઠેકાણ એ જ નાખ્યું છે એ જ કહ્યું ને સ્વભાવથી પરમ શ્રી કામિની કામ રૂપ ઘણી ઠેકાણ એ નાખે ભાઈ પરમ શ્રી કામિની આ તારી કામિની નો જે ઈચ્છા કરે છે કઈ પરમ છે અને એ તારું વલ્લભપણું એનું વલ્લભપણું કાયમ રહેશે નહી આત્મા આનંદ કન શુદ્ધ ચિદાનંદ મૂર્તિ અંદર પરિપૂર્ણ સ્વભાવ એની રૂચિ જ્ઞાન ને રમણતા કર કે જે મુક્ત દશા જે પ્રગટે એ વલ્લભ કામિની નો વલ્લભ બને છે એ મુક્ત પર્યાય નો વાલો બને કે પર્યાય એક ક્ષણ પણ જુદી રહે નહી નવી 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 સાદી અનંત થયા કરે સમજાણું કઈ એ માત્ર રાતે કીધું એનો વિસ્તાર થયો આમાં થોડો વલ્લભ બને એની વ્યાખ્યા થઈ સમજાણો 25મો શ્લોક વિભાવ ગુણ અને વ્યંજન આદિ પર્યાયો વિભાવ એવા હોવા છતાં એ વિકારી પર્યાય પરગુણ પર્યાય પરગુણ પર્યાય પરગુણ ની પર્યાય ગુણો ક્યાં ગરી જાય છે અહીંયા એ વિકારી બધી પર્યાય મતિ જ્ઞાન આદિ ગુણો બધા એને ગુણ પર્યાયો વિકારી ને ગણ્યા છે એ રીતે પરગુણ પર્યાયો આ થતા મતિ જ્ઞાન નો ઉગાડ ઓછો વિભાવ રૂપ વગેરે ચક્ષુ અચક્ષુ નો જે વિભાવ રૂપ અવધિ દર્શન નો પણ વિભાવ રૂપ અને રાગ દ્વેષાદી ના પરિણામ કે આત્માના પ્રદેશ ગુણ ની વિકારી પર્યાય એવો હોવા છતાં ઉત્તમ પુરુષો ના હૃદય કમળ માં ઉત્તમ પુરુષો ના હૃદય કમળ માં કારણ આત્મા બિરાજે છે કારણ નામ ત્રિકાળ ભગવાન ચિદાનંદ સ્વભાવ સંપન્ન બિરાજે જો બે વાત કરી સાધક છે માટે સાધક છે માટે આ સિદ્ધ ની વ્યાખ્યા નથી કે પરગુણ પર્યાય હોવા છતાં મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નો ઉખાડ ઓછો હોવા છતાં ચક્ષુચક્ષુ નો વિભાવ ગુણ હોવા છતાં આદિ વિગે અને વ્યંજન પર્યાય વિકારી હોવા છતાં એ પર્યાય તો છે બાધક પણ તો છે એની વ્યાખ્યા આવે છે ઉત્તમ પુરુષો ના હૃદય કમળ માં દ્રષ્ટિ ના વિષય માં કારણ આત્મા બિરાજે છે બે વાત કરી કે વિકાર ને અલ્પ પર્યાય સમય ની હોવા છતાં હૃદય કમળ માં દ્રષ્ટિ નો વિષય કારણ આત્મા બિરાજે દ્રષ્ટિ ત્રિકાળ કારણ આત્મા તરફ વળેલી છે એટલે સાધક પણ કહ્યું અને વચ્ચે બાધક પણ નો ભાવ પણ ઉભો છે પણ જણાવે બાધક પણ છે છતાં કઈ સાધક પણ કહ્યું જતું અને સાધક પણ નો છે પણ ભેગું વર્ણ્યું કે ઉત્તમ પુરુષો ના હૃદય કમળ માં કારણ આત્મા બિરાજે છે કારણ આત્મા ઓલું કારણ શુદ્ધ જીવ કયો હતો ને નવમી ગાથા માં કારણ શુદ્ધ જીવ એને આ કારણ આત્મા કયો છે કારણ શુદ્ધ જીવ શક્તિ રૂપે ત્રિકાળ પરમાનંદ જ્ઞાન દર્શન આનંદ આદિ શક્તિ નો ભંડાર કાર્ય આત્મા તો કેવળ જ્ઞાની છે કાર્ય આત્મા શુદ્ધ કાર્ય આત્મા કેવળ જ્ઞાની સિદ્ધ કારણ આત્મા જે કયો હતો એ ત્રિકાળ ચૈતન મૂર્તિ શક્તિ નો ભંડાર છે એ દ્રષ્ટિના વિષયમાં બિરાજે છે અને બાધક ભાવ પણ હોય છે જો સાધક ની વ્યાખ્યા કરી પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મ સ્વરૂપ સમયસાર ને પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મ સ્વરૂપ સમયસાર ને પર્યાય પ્રગટ થઈ પોતાથી ઉત્પન્ન એવા પરમબ્રહ્મ સ્વરૂપ સમયસાર ને કે જેને તું ભજી રહ્યો છે નવી પર્યાય ઉત્પન્ન થઈ એ સ્વભાવ તર ભળેલી છે એટલે એને ભજે છે એમ કે પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મ સ્વરૂપ સમયસાર ને કે જેને તું ભજી રહ્યો છે અથવા ત્રિકાળ સ્વરૂપ આત્મા પોતાથી જ છે કઈ કોઈ થી ઉત્પન્ન થયેલો નથી એવા પરમબ્રહ્મ સ્વરૂપ સમયસાર ત્રિકાળ કે જેને તું ભજી રહ્યો છે આ તે જેને તું સેવી રહ્યો છે એ પોતાની વ્યાખ્યા કરે છે ત્રિકાળ ચૈતન પરમબ્રહ્મ સ્વરૂપ પોતાથી ઉત્પન્ન છે ઉત્પન્ન એટલે એમને છે સમજાણો ત્રિકાળ પરમબ્રહ્મ સ્વરૂપ કારણ પરમાત્મા આનંદ કંદ શુદ્ધ એવો ને એવો એ કોઈ એને ઉપજાયો નથી એવા પરમબ્રહ્મ સ્વરૂપ સમયસાર પરમબ્રહ્મ પરમાનંદ સ્વરૂપ પરમબ્રહ્મ એવા સમયસાર ત્રિકાળ કે જેને તું ભજી રહ્યો છે એવો હવે આ મુનિ પોતે કે જેને તું ભજી રહ્યો છે સેવી રહ્યો છે તેને હે ભય શાર્દુલ હે ભય શાર્દુલ હે ભયમાં શાર્દુલ સિંહ સમાન ઉચ્ચમ ભય શાર્દુલ સિંહ તું શીઘ્ર ભજ ભજી રહ્યો તેને શીઘ્ર ભજ અવતાર કરે છે ઉગ્રતા કરે ભજી રહ્યો તો છે પણ હવે એને તું શીઘ્ર ભજ ઉગ્ર કરે ઉગ્રતા કરે એટલે બે પણ બતાવે છે ભજી તો રહ્યો છે સ્વભાવ તો એકાગ્ર તો છે પણ હવે તું શીઘ્ર તું ભજ સ્વભાવની એકાગ્રતામાં ઉતાવળ એટલે ઉગ્રતા કર ઉગ્રતા કર આ તું તી છે બીજો કોઈ તું શીઘ્ર ભજ તું તી છે બીજો કોઈ છે ત્રિકાળ આનંદ સ્વભાવ ભાવ અખંડાનંદ પરમ મૂર્તિ ચૈતન્ય પરમ બ્રહ્મ સ્વરૂપ ભગવાન એ તું તેજ હે, બીજો કોઈ છે નહીં, તું તેજ હે, બીજો કોઈ છે, બીજો કોઈ ભગવાન લક્ષ્મણ લેવા જેવો નથી. આવા ભગવાન ને જે તું શિવી રહ્યો છો એને તું શિખર એટલું વિશેષ રહે. હવે ઉગ્રપણે તો શેર જે સ્વભાવની એકાગ્રતા કરે છે ને, વિશેષ એકાગ્રતા કરે, પોતાના આત્માને પણ સંબોધન કર્યું છે. કો સમજાણો 26મો શ્લોક. કેવો છે આત્મા? જેવો ને આત્મા શબ્દ વર્ણ્યો હોય, જીવ વર્ણ્યો, કારણ કોઈ એવું ફેર ન માને કે આત્મા ને જીવ જુદો હોય છે, સમજાય છે? એ તો એને આત્મા કહેવાય, એને એને જીવ કહેવાય, સિદ્ધ ને જીવે કહેવાય, સિદ્ધ ને આત્મા પણ કહેવાય, નિગુંદ ના જીવ ને જીવે કહેવાય, નિગુંદ નો આત્મા કહેવાય, એમાં બોલા ભેદ પાડે છે એવું કઈ છે નહીં. જીવ તત્વ કોચિત સદગુણો સહિત વિલસે છે, દેખાય છે, સમજાય છે? વર્તમાન નિર્મળ પર્યાય સહિત દેખાય છે, કથિત સદગુણો સહિત નિર્મળ સદગુણો ની પર્યાય સહિત દેખાય, દેખાવ દેવો, દેખાવું, ઝળકવું, આવિર્ભાવ થવું, પ્રગટ થવું, પ્રગટ થાય છે એમ નવી પર્યાય. કચિત જીવ તત્વ નવી નિર્મળ પર્યાય થી દેખાય, સાધક ની વ્યાખ્યા છે. કચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત વિલસે પર્યાય, અશુદ્ધ વિકારી પર્યાય સહિત પણ જરી પ્રગટ આવિર્ભૂત દેખાય છે. અશુદ્ધ રૂપ ગુણ, ગુણ એટલે વિકારી પર્યાય, વતી જ્ઞાન આદિ એનાથી પણ દેખાય છે. કચિત સહજ પર્યાયો સહિત વિલસે છે, કદાચિત સહજ સ્વાભાવિક નિર્મળ પર્યાય સહિત વિલસે છે, નામ અનુભવ કરે છે, પ્રગટ થાય, સહજ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. કચિત અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે, કદાચિત અશુદ્ધ પરિણામ ગુણ હતા અને પર્યાયો સહિત વિલસે છે, સ્વાભાવિક પર્યાય સહિત વિલસે છે, નિર્મળ વિશેષ પર્યાય લેવી, કચિત અશુદ્ધ પર્યાયો સહિત મિલશે. આ બધાથી રહિત હોવા છતાં, આ બધાથી સહિત હોવા છતાં, પર્યાય દ્રષ્ટિ, આ બધાથી સહિત હોવા છતાં, શું બધાથી? કે કચિત સદગુણોની પર્યાય મિલશે છે, કચિત અશુદ્ધ ગુણોની પર્યાય છે, દેખાય છે, કદાચિત સદ પર્યાય સહિત વિલસે છે અને કદાચિત અશુદ્ધ પર્યાય સહિત દેખાય. એ બધાથી સહિત હોવા છતાં પણ જે બધાથી રહી છે, એ બધી પર્યાયથી રહી દેખાવ દેખાવ, ઓલી પર્યાય પ્રગટ થઈ એથી પણ રહી છે, અશુદ્ધ થી પણ રહી, પ્રગટ પર્યાય જો, પછી સહજ પર્યાય સહિત વિલસે એનાથી પણ રહી. સહજ પર્યાયો પ્રગટ થઈ છે, નિર્મળ થોડી એ બતાવી રહી છે, એવા જીવ તત્વને ત્રિગાવ, ત્રિગાવ એ તત્વ લીધું પાછું ફેરવી પૂરમ પર ભાવ પરગુણો હોવા છતાં કીધું ને એની પછી વ્યાખ્યા થઈ જાય, પરગુણો શું ખાવા આવ્યા. જો કચિત સહજ પર્યાય છે, નિર્મળ પર્યાય ઉઘડેલી એનાથી પણ રહી છે, અશુદ્ધ ગુણથી તો રહી છે, પછી સદગુણ ની પર્યાય પણ થી પ્રગટ થઈ રહી છે, એવા જીવ તત્વને સકળ અર્થની સિદ્ધિ માટે સદા નમો છું, ભાવું છું. ભલે પ્રગટ પર્યાયમાં શુદ્ધતા હોવ, કોઈ પ્રગટ પર્યાયમાં શુદ્ધતા હોવ, કોઈ ગુણનો વિશેષ નિર્મળ પર્યાય ઓછો હોય ને વધારે હોય, પણ છતાં એ બધાથી સહિત હોવા છતાં, વર્તમાન પર્યાયમાં એ હોવા છતાં, એ બધાથી ત્રિકાળ દ્રવ રહીત છે, જો સહિત છે તે રહી છે. અચ્છા, પર્યાય સહિત છે તો વસ્તુ દ્રશ્ય એ પર્યાય એવા ભંગથી રહે છે, એ બધાથી રહીત એવા જીવ તત્વને હું સકળ અર્થની સિદ્ધિ માટે, સકળ પ્રયોજનની સિદ્ધિ, સકળ મોક્ષની સિદ્ધિ માટે સદા અંતર નમું છું, વળું છું, એવા આત્માને હું ભાવું છું કે જે મુક્તિ નું કારણ થાય છે એમ કરી 14મી કથા કરી લ્યો.